આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે માટે સભામાં વગાડવું નહીં.
૨૪૭૪ સાળવત તેરસ ગુરુવાર તારીખ 1750 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીને સમય સારના કરતા કર્મ અધિકારની ગાથા 74 ઉપર પ્રવચન.
નમો ડોય સૌ હરિહંતાણમ, નમો ડોય સૌ સુદાનમ, નમો ડોય સૌ આયુર્યાન, નમો ડોય સૌ ઉજ્જયાનમ, નમો ડોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ. ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ ચૈ ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ રૂપમૂર્તિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મંગળમ નમઃ સમય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય સર્વાદા.
તોતેરમી ગાથા સેવાણી એનો અહીંયા ભાવાર્થ થોડો છે. ધર્મી પેલો શું નિશ્ચય કરે છે? ધર્મી જીવ આત્માનો પ્રથમ જ નિશ્ચય કેવો ધર્મી નો હોય છે એની વ્યાખ્યા છે. અનંત કાળથી આત્મ પદાર્થમાં પર્યાયમાં અવસ્થામાં થતો પુણ્ય પાપ શુભ શુભ જે વિકારી ભાવ છે એ પર નિમિત્ત પદાર્થ ને લક્ષી ઉત્પન્ન થતો મિથ્યા ભાવ છે. જ્યાં સુધી આત્મદ્રવ્ય આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી સચ્ચિદાનંદ આનંદ કંદ છે એમ સ્વભાવની અંતર્મુખ દ્રષ્ટિ વળી કરીને આત્માનો નિર્ણય ન કરે ત્યાં સુધી એને પર પદાર્થના વલણ તરફની પર્યાયના વર્તમાન અવસ્થા બુદ્ધિમાં જે પરને આશરે શુભ દયાદાન વ્રત પૂજાના ભાવ થાય એ બધો મિથ્યાદ ભાવ છે. કેમ કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા સચ્ચિદાનંદ આનંદ કંદ સ્વભાવના આશ્રયની દ્રષ્ટિ વિના જેટલી વર્તમાન અવસ્થામાં પરનાશ્રય થતો વિકાર એમાં ધર્મ માને અને એ મારું સ્વરૂપ છે માને એનું નામ મિથ્યા દ્રષ્ટિ અને અજ્ઞાન ભાવ કયો છે. તો ધર્મ કરનારે પ્રથમ શું કરવું જોઈએ એ ભાવાર્થમાં કહે છે. શુદ્ધ નહી થી જ્ઞાની આત્માનો એવો નિશ્ચય કર્યો. ધર્મી જીવ શરૂઆતનો ધર્મી પહેલો સમ્યક દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ જીવ કોને કહેવો? દર્શન વિશુદ્ધિ સમ્યક દર્શન ચોથી ગુણસ્થાન અવિરત સમ્યક જ્ઞાન સમ્યક દ્રષ્ટિ એને અંતરમાં કેવી દ્રષ્ટિ પ્રથમ થયેલી હોય છે કે શુદ્ધ નહી થી જ્ઞાની આત્માનો એવો નિશ્ચય કર્યો. શુદ્ધ નહી એટલે આત્મા જ્ઞાતા દ્રષ્ટા આનંદ અણાકુર સચ્ચિદાનંદ સ્વરૂપ છે એના તરફના જ્ઞાનના વલણની જે દશા તેને અહીંયા શુદ્ધ નહી કહે છે. સમજાય છે? નહી જ્ઞાનનો એક પડખું છે, જ્ઞાનની અવસ્થાનો એક પડખું છે. જે જ્ઞાન વર્તમાન પુણ્ય દયા દાન વ્રત પૂજા અને નિમિત્ત ના લાભ નુકસાન ને સ્વીકારે, નિમિત્ત થી મને પર વસ્તુ થી મને લાભ નુકસાન સ્વીકારે એ મિથ્યા બુદ્ધિ છે. અને આત્મામાં દયા દાન વ્રત પૂજા શુભા શુભ પરિણામ જે થાય એ વિકાર છે, તે મારું સ્વરૂપ છે એમ સ્વીકારે તે વર્તમાન અજ્ઞાન પર્યાય અંશ વ્યવહાર બુદ્ધિ છે. એ બુદ્ધિ તરફનું વલણ છૂટીને પ્રથમ ધર્મી જીવ શુદ્ધ નહીથી આત્મા જ્ઞાતા દ્રષ્ટા અખંડ અભેદ શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છો એમ વર્તમાન જ્ઞાનના વર્તમાન અંશને સ્વભાવના સન્મુખ વાળીને આત્માને એવો નિર્ણય કર્યો કે હું એક છું. જો આ સમ્યક દર્શન પહેલું ચોથા ગુણસ્થાનની દશા હું એક એટલે બધા આત્મા થઈને એકની અપેક્ષા નથી, એ વાત આવી ગઈ છે. હું જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ ચિદાનંદ સ્વભાવ તરફ ઢળતી દશામાં એક જ છું वर्तमान में जे राग ने पुण्य दया दान विकल्प उठे ए अनेक ए मारो स्वभाव नथी एनु शरण मने नथी તેમ આત્માની વર્તમાન પર્યાય નામ અવસ્થામાં જ્ઞાનાદિની અવસ્થાનો અંશ જે છે એટલાનું પણ મને શરણ નથી. હું તો આત્મા જ્ઞાતા આનંદ અખંડાનંદ શુદ્ધ સ્વભાવી છું. તેનો સ્વભાવને આશ્રય જ્ઞાનના નિર્મળ પર્યાયમાં સ્વભાવનો આશ્રય થઈને એવો નિર્ણય કર્યો કે હું એક છું. હું તો સ્વભાવમાં આનંદ જો આ પ્રથમ ધર્મની દશા છે. આ દયા વિના ધર્મ બર્મ હોતો, આ ભાન વિના ધર્મ ક્યાંય, દયા દાન વ્રત પૂજા એ બધા રણમાં ફૂંક મૂકવા જેવી વાત છે. એનું નામ ધર્મ બર્મ છે નહી. ધર્મ આત્માના ત્રિકાળી નિત્યાનંદ સ્વભાવ સન્મુખ એકતાની જે દશાનું થવું, અનેકતા જ્ઞાનની અવસ્થા, રાગને નિમિત્ત તેના તરફની પડખાની દશાની શ્રદ્ધા છૂટી જવી અને સ્વભાવ શુદ્ધ ચિદાનંદ છે તેના સન્મુખ દ્રષ્ટિથી એકાકાર વલણ થવું, આ એનું નામ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન. ઓ સમજાય છે? ધર્માત્મા એ પહેલે તબકે એવો નિર્ણય કર્યો હોય છે કે હું એક છું. સ્વભાવ સન્મુખમાં મારી અણાકુર શાંતિની એકતામાં મારો સ્વભાવ છે, અનેકતા એ મારો સ્વભાવ નથી. શુદ્ધ છું. સ્વભાવની અંતરમાં જ્ઞાતા દ્રષ્ટાની શક્તિમાં અભેદતા થતાં હું દયાદાનના પરિણામનો કરતા નહીં. મારું કામ એ મારું સ્વરૂપ નથી. હું તો શુદ્ધ ચિદાનંદ સ્વભાવની અંતર એકતા પામતા નિર્મળ દશા જે થાય તે સ્વભાવમાં એકતાપણાને પામે તેવો હું શુદ્ધ પરદ્રવ્ય પ્રત્યે મમતા રહી છું. મારી વર્તમાન અવસ્થા અજ્ઞાનમાં જે રાગને પુણ્યને પોતાનું માનતો, પુણ્યથી ધર્મને સ્વીકારતો અને નિમિત્તથી મને નુકસાન થતું એવી માન્યતા હતી એવા પરદ્રવ્ય પ્રત્યે મમતા રહીત છું. એવા પર વસ્તુ સંયોગ, કેમ કે આત્મામાં વિકાર જે થાય દયાદાન કામકૃતનો એ પરના લક્ષ્ય થઈ અને પોતાનો ઉપાધિ ભાવ હતો એ ઉપાધિ ભાવ પરને આશ્રય હતો માટે પરદ્રવ્ય મમત્વ રહીત છું. મારા સ્વદ્રવ સ્વભાવની એકતાને શુદ્ધતાને લઈને પર સન્મુખની રૂચિની મમતા રહીત છું. એનું નામ પરદ્રવ્ય પ્રત્યે મમતા રહીત છું એમ જ્ઞાની જાણે. ઓ સમજાય છે? કાંઈ આ વાત તો આવી ગયેલી છે, આ તો ટૂંકી પાછી સાધારણ ભાષામાં મૂક્યું છે. જ્ઞાન દર્શન થી પૂર્ણ વસ્તુ છું. કેવો છું આત્મા? દ્રષ્ટા જ્ઞાતાના શક્તિના સ્વભાવના ભંડાર થી ભરેલો છું. એના સન્મુખ મારી રૂચિ અને દ્રષ્ટિ વળેલી છે. વર્તમાન અલ્પ અંશનો ઉઘાર રાગ ને પુણ્ય નિમિત્ત તે તરફ મારી રૂચિ છે નહી એમ જ્ઞાની પ્રથમ શ્રદ્ધા જ્ઞાન સાચું કરતા સ્વભાવ સન્મુખમાં આવી દ્રષ્ટિ કરે. જયારે તે જ્ઞાની આત્મા આવા આ માથે કહ્યું એવા આવા આવા એટલે સમજાણું આ ચાર બોલ. જયારે તે ધર્મી સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ચોથા ગુણ સ્થાન વાળો જીવ આવા આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થતો જ્ઞાતા દ્રષ્ટા અખંડ એના સ્વભાવ તરફ વલણ છે અભિપ્રાયનો અને શુદ્ધતાના નિર્મળના અનેક અંશો હોવા છતાં અભેદતાને સ્વભાવ તરફ એકતાને પામે છે અને પર પર્યાય બુદ્ધિનો પરદ્રવ્યનો જે મમતો ભાવ તેનાથી અભાવ અને જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવથી પરિપૂર્ણ છું એમ પોતાના આલા સ્વરૂપમાં રહેતો થતો તેના જ અનુભવ રૂપ થાય. જ્ઞાતા શુદ્ધ ચિદાનંદને અનુસરતી આનંદની અણાકુળ દશાની જે અવસ્થા થાય ત્યારે ક્રોધાદી આશ્રો ક્ષય પામે છે. ત્યારે પુણ્ય ને પાપ દયા ને દાન નિમિત્ત ની રૂચિ એના તરફ નું વલણ નાશ પામે, એના તરફ નું વલણ નાશ પામે કહો કે મિથ્યાત્વ નો નાશ પામે કહો, એક વાત છે. સ્વભાવ અખંડાનંદ શુદ્ધ ચિદાનંદ તરફ વળતી દશા એ પર્યાય ના વર્તમાન અવસ્થાના ઉષ્ણે સ્વીકારતી, રાગ નાથી લાભ માનતી, નિમિત્ત ના સંયોગે મને લાભ નુકસાન થતું એ મિથ્યા દ્રષ્ટિ માનતો, એ તે સન્મુખ બુદ્ધિ ગઈ અને સ્વભાવ સન્મુખ બુદ્ધિ થઈ. તેથી પર સન્મુખ બુદ્ધિ નો જે મિથ્યા ભ્રાંતિ પાખંડ ભાવ એનાથી ધર્માત્મા નિવૃત્તિ ને પામે.
બરાબર
સમજાય છે? આ ધર્મ ની વિધિ છે, આ ધર્મ ની રીત છે. જગત બહાર થી ક્રિયાકાંડ ને કર્મકાંડ થી કહેતો હોય તો એ ધર્મ ની વિધિ નથી. મતલબ જગત બહુ ખૂંચાઈ ગયું છે ભાઈ, બહાર માં આ ક્રિયા ને આ કરો ને તે કરો ને આ મૂકો ને તે મૂકું, અંદર માં વિકલ્પ ઉઠે, દયા દાન વ્રત પૂજા કામ કરો ધનો, એ બે વિકલ્પ વિકાર વિકાર નું ઉત્થાન અધર્મ છે. શુભાશુભ ભાવ બે અધર્મ છે. આત્મા સ્વભાવે શુદ્ધ ચિદાનંતર ભોતા જે દશા પ્રગટી એમાં પર તરફ ની પરાંગમુખ જે સ્વભાવની પરાંગમુખ દ્રષ્ટિ હતી અને પુણ્ય ને નિમિત્ત ઉપર સન્મુખ દ્રષ્ટિ હતી, એ સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થતા પુણ્ય ને પાપ ને નિમિત્ત થી પરાંગમુખ થયો અને સ્વભાવ થી સન્મુખ થયો, એટલે વિભાવ ને મિથ્યાત્વ નો આશ્રવ થતો એ ટળી. આશ્રવ એટલે વિકાર. સમજાય છે? જેમ સમુદ્ર ના વમળે દરિયાનો દાખલો આપો, તમે કાઢ દરિયામાં પાણી હોય અને એમાં વાણ હોય, એમાં વમો ભમરી ખાતું હોય, ભમરી વમો એમાં વાણ પકડાનું હોય તો વાણ ગતિ કરી શકે નહીં. એ સમુદ્ર ના વમળે ધણાકાળ થી વાણ ને પકડી રાખ્યો હોય પણ પછી જયારે વમો સમે ત્યારે તે વાણ ને છોડી દે છે, તેમ આત્મા ધણાકાળ થી અનંતકાળ થી પર્યાય ના વર્તમાન રાગ ને વર્તમાન જ્ઞાન ની અંશ દશા એની રૂચિ ના વમળ માં પકડાઈ ગયેલો. સમજાય છે? ભગવાન આત્મા, ભગવાન આત્મા એ પુણ્ય ને પાપ દયા ને દાન વ્રત ને પૂજા ને વર્તમાન એની અવસ્થા નો જે અંશ જ્ઞાન ને શ્રદ્ધા ને રાગ ની દશા નો અંશ એ રૂચિ માં પકડાઈ ગયો કે આ મારું સ્વરૂપ ને કર્તવ્ય છે, એ સમુદ્ર ના વમળ માં વાણ પકડેલો, એમ ચિદાનંદ તરતો સ્વભાવ, ચિદાનંદ તરતો ગતિમાન સ્વભાવ એ પુણ્ય પાપ દયા દાન વિકલ્પ ને નિમિત્ત ને વર્તમાન પર્યાય ના અંશ બુદ્ધિ માં પકડાણો એ વમળ માં ચૈતન્ય પકડાઈ ગયો. ભાઈ સમજાય છે? ભાઈ ઝીણી વાત તો છે બાપુ, બધું ઘણા કે પણ બહુ જૂનું પ્રભુ, તે એ વાત અનંતકાળ થી મારા તરીકે તે જાણી નથી, અંતર તરીકે આવી વાતો સાંભળવાને પણ કોઈ વાર મળે છે, એમાં વળી સમજવું ને વળી શ્રદ્ધવું ને સ્વભાવ સન્મુખ થઈને પ્રણમન થવું એ તો અનંતો પર્યાય નો પુરુષાર્થ સ્વભાવ સન્મુખ માગે છે. અહીં કે છે વાણ ની ગતિ તો પકડાય બી ન હોવી જોઈએ, વાણ ની ગતિ કઈ વમણ માં પકડાયું હોય એની ગતિ તો આમ દરિયા ઉપર આમ તરે વાણ એવો સ્વભાવ હોય, પણ એ વમણ ને ભમરી માં પકડાયેલું વાણ એ ગતિ કરી શકતું નથી, પણ વમણ છૂટ્યા કે ફરક વાણ ગતિ ને. એમ ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ ધ્રુવ આનંદ કંદ સ્વભાવી પદાર્થ એ વર્તમાન અંશ ને પર્યાય ને વ્યવહાર ને પુણ્ય ને નિમિત્ત માં પકડાઈ લો એના સ્વભાવ ની ગતિ અંતર માં થવી જોઈએ, એ દરિયાના કાંઠે આવીને વાણ બહાર પાડવું જોઈએ, સંસાર સમુદ્ર થી સ્વભાવ ને બહાર લાવવો જોઈએ, એ સંસાર સમુદ્ર માં પુણ્ય ને પર્યાય વર્તમાન આખું આત્મા સુચિદાનંદ છે એની વર્તમાન વ્યક્ત અવસ્થા ઓછી જ્ઞાન ની અને રાગ પુન્ય ને નિમિત્ત એની સન્મુખ રૂચિ માં પકડાયેલો એ સ્વભાવ સન્મુખ થઈને સંસાર ને પાર ને કાંઠે આવે એ ગતિ અનાદિ કાળ થી અજ્ઞાની ની રોકાઈ ગયેલી હતી. વાત સમજાય છે? એ વાણ જેમ વમળ માં પકડાણું થયું એટલે ગતિ રોકાઈ ગઈ હતી અને કાંઠે આવવું એ થતું નતું. એમ ભગવાન આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ ચિદાનંદ આનંદ કન અણાકુળ સત્વ એ વર્તમાન અવસ્થા નો જે અંશ પર્યાય બુદ્ધિ એ મિથ્યાત બુદ્ધિ પરદ્રવ કીધું છે. વર્તમાન પર્યાય નો અંશ ઉઘરેલો અને દયાદાન ના વ્રત ના ભાવ અને નિમિત્ત તરફ ની રૂચિ એના વમળ ના મિથ્યાત ના વમળ માં આત્મદ્રવ પકડાઈ ગયો. ઓ સમજાય છે? એ વમળ ને લઈને સંસાર નો પાર પામવો જોઈએ એવો એનો સ્વભાવ છે. વાણ નો સ્વભાવ સમુદ્ર ને કાંઠે આવવાનો છે. એમ ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વભાવ નો એ વિકાર નો અભાવ કરી અને સ્વભાવ ની પૂર્ણ દશા પ્રગટ કરવાની તાકાત છે. છતાં એ સ્વભાવ સન્મુખ ત્રિકાળી નિત્યાનંદ દ્રવ્ય વસ્તુ સ્વભાવ સન્મુખ બુદ્ધિ ટળી અનાદિ ની ઘણા કાળ થી વાણ ને ઘણા કાળ થી જેમ વમળે પકડ્યો એમ અજ્ઞાની અનંત કાળ થી પર્યાય ના વર્તમાન રાગ પુન વ્યવહાર નિમિત્ત માં પકડાયેલો મિથ્યા દ્રષ્ટિ છે. એ સ્વભાવ ની બુદ્ધિ સન્મુખ થતા એ પર્યાય બુદ્ધિ રાગ બુદ્ધિ વ્યવહાર બુદ્ધિ નિમિત્ત બુદ્ધિ થી લાભ હતો એમ માનતો એ સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થતા એ વર્ણ માંથી વાણ છૂટી ગયું. ઓ સમજાય છે? કઈ દરિયાનો દાખલો તો દ્રષ્ટાંત માટે છે ભાઈ, આ તો આત્મા ને માટે સમજવાનો સિદ્ધાંત છે. દ્રષ્ટાંત માંથી કઈ દ્રષ્ટાંત નો એક અંશ લેવાય. ઓલે વમળ છોડ્યા ત્યારે વાણ છૂટ્યું, આત્મા એ વમળ છોડ્યા ત્યારે આત્મા છૂટ્યો. એમ દ્રષ્ટાંત નો બધો સિદ્ધાંત લેવાય કે ત્યારે એની પર્યાય બુદ્ધિ ટળી જશે ત્યારે આત્મા નું કલ્યાણ. એમ નહી ઓલે તો વમળ ના ચક્ર છૂટ્યા જ વાણ છૂટ્યો. એમાં વમળ માં પીડ્યો થો અનાદિ અજ્ઞાની ભગવાન આત્મા દ્રવ્ય શુદ્ધ સ્વભાવી છે એની સન્મુખ ની રૂચિ ની એકતા ની શ્રદ્ધા નો ભાવ છોડી અને વર્તમાન પર્યાય અંશજી ઉઘરેલો અને દયાદાન વ્રત પૂજા ના ભાવ અને તે નિમિત્ત થી થાય ને નિમિત્ત માં હું જોડાઉં તો મને લાભ થાય એવું વમળ મિથ્યા દ્રષ્ટિ નું પાખંડ વમળ હતું. એ સ્વભાવ સન્મુખ ની દ્રષ્ટિ શુદ્ધ નથી, સ્વભાવ માં આવતા એ વમળ થી છૂટ્યો, એ મિથ્યાત્મા આશ્રવ થી મુકાણો. ઓ સમજાય છે? કઈ સમજ નહી. આ વમળ નો દાખલો મેળ ન ખાતો. ઓલું વમળ છૂટ્યા ત્યારે આ છૂટ્યો, તો વમળ છોડે ત્યારે છૂટે. દ્રષ્ટાંત ના બધા અંશો પકડે કે આ દ્રષ્ટાંત છે, મેળ ખાય નહી. શાસ્ત્રકાર નો આશય શું છે સમજાવીને હજી શાસ્ત્ર ના દ્રષ્ટાંત ને પણ ઊંધા લે એને હજી વ્યવહારું શાસ્ત્ર ના અર્થ ની પણ ખબર નથી. અહિયાં આત્મા ક્રોધાદી આશ્રમો ને ક્ષય પામે છે. એટલે શું કીધું કે જેમ ભગવાન આત્મા સ્વાભાવિક વસ્તુ ત્રિકાળ હોવા છતાં તેની સ્વભાવ સન્મુખ દ્રવ સન્મુખ પરમાર્થ પદાર્થ સન્મુખ અભિપ્રાય ન રાખીને વર્તમાન પર્યાય વ્યવહાર નિમિત્ત ની રૂચિ રાખીને જે મિથ્યાત ને સેવતો પાખંડ અધર્મ ને કરતો ત્રિકાળી શુદ્ધ ચૈતાનંદ નો અનાદર કરતો એ સ્વભાવ સન્મુખ બુદ્ધિ થતા પર્યાય બુદ્ધિ નો નાશ થયો, એનું નામ મિથ્યાત નો નાશ થયો એમ કહેવામાં આવે. અને એ વિના વ્યવહાર ફેવાર કોઈ હોતા આવા સંયક દર્શન ને સંયક જ્ઞાન ભાન વિના વચ્ચે જે વિકલ્પ દયાદાન નો પછી ઉઠે ત્યારે જ્ઞાની જાણે છે કે એકા છે બસ એટલું. એ ધર્મ એ નથી ને ધર્મ નું કારણ એ નથી ને એને આશરે કલ્યાણ છે નહી. સમજાય છે? તેમ આત્મા વિકલ્પો ના વમળ ને સમાવતો થતો. વિકલ્પ શબ્દ મિથ્યાત નો વિકલ્પ છે. આમ પર્યાય બુદ્ધિ અવસ્થા બુદ્ધિ વર્તમાન એક અંશ વ્યક્ત દેખાય છે જ્ઞાન ની અવસ્થા ની અલ્પજ્ઞતા અલ્પજ્ઞતા અને તેમાં થતી દયાદાનની લાગણી એટલા અંશની રૂચિમાં પર્યાય મિથ્યા બુદ્ધિ પરદ્રવ્યનો સ્વામી થાય ને પરદ્રવ્ય એનું સ્વામી છે. કેમ કે પરદ્રવ સન્મુખ એની રૂચિ છે, સ્વસ્વદ્રવ સન્મુખ એની રૂચિ નથી. એટલે જ્યાં વિકલ્પો ને વમણ ને સમાવતો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ ચિદાનંદ છો એમ સ્વભાવ તરફ ધ્યો, એટલે પર્યાય ની સન્મુખ બુદ્ધિ વર્તમાન જેટલી વ્યવહાર જેટલી અંશ જેટલી વર્તમાન દયાદાન ભક્તિ ના પરિણામ થાય તેનાથી લાભ ની સન્મુખ બુદ્ધિ મિથ્યા દ્રષ્ટિ ની હતી એને સમાવી આશ્રમ છોડી દે. સ્વભાવ સન્મુખ એકત્વ થતા મિથ્યા ભ્રાંતિ અને અનંત સંસાર નું કારણ એવા ક્રોધમાન માયા લોભ એની રૂચિ સ્વભાવ સન્મુખ થતા છૂટી જાય તેને છોડી દે છે એમ કહેવામાં આવ્યું. શબ્દ ના અર્થી બીજી જાતના છોડે નહીં છોડે કે છોડી દે ત્યાં છોડતો નથી છૂટી જાય છે અને છોડી દે એમ જ્ઞાન કરાવ્યું છે. બહુ સમજાયા 73 ની ગાથા ત્રણ દી હાલી એનો અત્યારે થોડો આ ભાવાર્થમાં સાર કહેવાનો. હવે 74 ની ગાથા હવે પૂછે છે જ્ઞાન થવાનો અને આશ્રમો ની નિવૃત્તિ નો સમકાળ કઈ રીતે છે. ઓલી પ્રશ્ન 73 માં એમ હતો ભગવાન કઈ વિધિ આત્મા મિથ્યા પર્યાય બુદ્ધિ થી છૂટે, પર્યાય બુદ્ધિ થી છૂટે કો મિથ્યા દ્રષ્ટિ છૂટે કો કે આશ્રમો થી છૂટે કો એક જ વાત છે, કઈ વિધિ આત્મા મિથ્યાત ભાવ અજ્ઞાન ભાવ પર્યાય બુદ્ધિ નો એકાંત ભાવ એનાથી છૂટીને પર્યાય કે વર્તમાન અંશ, વર્તમાન અંશ નો સ્વીકાર રાગ નો પર્યાય નો અંશ નો એનાથી કઈ રીતે છૂટે એ વિધિ કઈ કે સ્વભાવ સન્મુખ જેવો એક જ વિધિ કોઈ બીજી વિધિ વિધિ નથી વિધાન નથી કોઈ બીજો પ્રકાર નથી એમ 73 માં કહ્યું. 74 માં એમ શિષ પૂછે છે નાથ આત્માની અંતર સન્મુખ જ્ઞાન શબ્દે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણે છે, સ્વભાવ જ્ઞાતા છો આનંદ છો પરિપૂર્ણ સ્વભાવ સન્મુખ અભિપ્રાય નું પરિણમન દશા થઈ રહી છે તો તે કારણે સ્વભાવ ની શ્રદ્ધા જ્ઞાન ને વિતરાગતા નું થવું અને પર સન્મુખ વિકાર નું જવું એ બે નો એક કાળ કઈ રીતે છે. સમજાય છે બેનો એક કાળ કઈ રીતે છે કે કોઈ કે ભાઈ અમારી સમ્યક દર્શન તો અમને થયું છે પણ હજી પર્યાય બુદ્ધિ પરસન્મુખ વ્યવહાર બુદ્ધિ ને નિમિત્ત બુદ્ધિ ને રાગ બુદ્ધિ ને પર્યાય બુદ્ધિ અમારી ગઈ નથી તો એમ હોય શકે નહીં. કોઈ કઈક પર્યાય બુદ્ધિ અમને ગઈ છે વર્તમાન આત્મા નો અંશ ઉઘાડ ને રાગ પુંજ ને નિમિત્ત એની રૂચિ ગઈ છે પણ સ્વભાવ સન્મુખ રૂચિ હજી થઈ નથી તો એમ હોય શકે નહીં. શું કયું સમજાય છે કઈ ચંદ્રભાઈ? વિશેષ ઠીક હશે ને આ તો હજી મથાળું બાંધ્યું થાય. જો ભાઈ ભગવાન તારું સ્વરૂપ યથાર્થ કેમ છે તે બરાબર કાન દઈને પણ અનંતકાળ સાંભળ્યું નથી તેથી ગાતો તો એમ કે છે ન શ્રોતો સાંભળ્યું નથી ને. જેવી રીતે આત્માને પ્રાપ્ત થાય સ્વભાવ પરથી પ્રતક અને સ્વથી એકત્વ એ વાત તે અનંતકાળમાં સાંભળી નથી અને સાંભળવાના તાણાયા ત્યારે સ્વસંદ ને મૂક્યા નથી. એટલે આત્મ દ્રવ્યમાં અનંતકાળ થી પર સન્મુખ મિથ્યા બુદ્ધિ ટળી નથી. શિષ પૂછે છે ભગવાન આત્મા વસ્તુ સ્વભાવ શુદ્ધ જ્ઞાનાનંદ એના સ્વભાવની દ્રવ્ય બુદ્ધિ સ્વભાવ તરફની બુદ્ધિ થવી અને સ્વભાવ તરફની એકતાની દશા થવી અને પુણ્ય પાપની ને વ્યવહારની નિમિત્તની રૂચિનું જવું પર તરફના વલણની રૂચિનું જવું અને સ્વભાવ રૂચિનું થવું એ બેનો સમકાળ એક કાળ કઈ રીતે છે કે આગળ પાછળ છે. આશ્રમોની નિવૃત્તિનો એક કાળ કઈ રીતે છે એમ પૂછે. બીજો કાળ હતો નથી. વાત સમજાય છે કે આ મથાળું માં જવાનું પેલો કોઈ કહે કે હજી અમારી ભાઈ વર્તમાનમાં પર્યાયના અંશ જે ઉઘડેલો છે અને દયાદાનના વ્રત ઉપર અમારી રૂચિ હાલી જાય આ અમે કરીએ છીએ અમારું કર્તવ્ય છે પરિણામ હો એ અમારું કર્તવ્ય બી રૂચિ થાય છે. સમ્ય જ્ઞાન કયું છે તે બે વાત સાચી હોય શકે નહીં. અજ્ઞાની ને વાત સમકાળની ખબર નથી. જયારે સ્વભાવ શુદ્ધ ચિદાનંદ તરફ રૂચિ થઈ, સ્વભાવ ની દ્રવ્ય બુદ્ધિ થઈ, દ્રવ્ય છે પદાર્થ, ત્યારે વર્તમાન પર્યાય સન્મુખ ની રૂચિ ગયા વિના સ્વભાવ સન્મુખ રૂચિ થાય નહીં. અને સ્વભાવ સન્મુખ રૂચિ થઈ એને પર સન્મુખ ની વ્યવહાર નિમિત્ત ને રાગ ની અને વર્તમાન અંશ તરફ ના વલણ ની બુદ્ધિ ગયા વિના સ્વભાવ સન્મુખ થાય નહીં. ગૌરવભાઈ નથી આવતા મને બરાબર સમજાણું ભાઈ, સમજવા જેવી વાત છે. ભગવાન કઈ કરોડો લાખો અબજો રૂપિયા કઈ આવી વાતો મળે એવી દુનિયાના ઢગલા તો મળે. પૂર્વ ના પુણ્ય હોય તો ધૂળ બાંધી હોય, ધૂળ પૂર્વની ધૂળ બાંધી હોય પરમાણુ તો એને લઈને ઢગલા પાંચ બે પાંચ કરોડ પચીસ કરોડ મળે મળે એટલે એની પાસે પડે પડે મળવાનો તેની પાસે આવે. એમાં કઈ આત્મા ને કઈ છે નહીં. ધૂળ ના ઢગલા ભેગા થાય પણ આ આત્મા ની વાત યથાર્થ શું ચીજ છે કે માર્ગ છે. સંયત જ્ઞાન નો પ્રથમ શરૂઆત નો શું માર્ગ છે એ પણ સાંભળવાને મળવો મહાયોગ્યતા હોય તો મળે. પછી તો સમજે તો પ્રણ મેં નહીં કર્યું એટલું ધારણા થઈને છૂટી જાય અનંતવાળી હું થયો. અહિયાં તો કે છે એવી વાત પણ અત્યારે સાંભળવી મોંઘી થઈ પડી છે. એટલો બધો વ્યવહાર પુણ્ય ને પર્યાય ને નિમિત્ત હોય તો થાય એવી મિથ્યા બુદ્ધિ નું પોષણ થઈ ગયું છે કે એ આજે આ સ્વભાવ સન્મુખ ની રૂચિ નો સાંભળવાનો અવકાશ રહેવો કઠણ છે. આ તો વાત તો હવે ખૂબ બહાર આવી છે. અનેક પુસ્તકે માણસે અનેક પ્રકારના પડખે આવી છે પણ જયારે તત્વ નો વ્યાખ્યા ચાલતી હોય ત્યારે તો એનો સ્વભાવ શું છે આવ્યા વિના રે નહીં. જેમ છે તેમ એનું યથાર્થ કથન પરૂપ ના આવે. આ આચાર ને ભગવાન આચાર ને શિષ્ય પૂછે છે પ્રભુ તમે તો કહ્યું કે આમ આત્મા સ્વભાવ સન્મુખ દ્રવ્ય બુદ્ધિ વસ્તુ બુદ્ધિ સન્મુખ ની રૂચિ થઈ એટલે તે જ ક્ષણે પર્યાય બુદ્ધિ સન્મુખતા નો નાશ થયા વિના રહે જ નહીં. અને પર્યાય ના અંશ ને પુણ્ય વ્યવહાર ની રૂચિ રહે અને સ્વભાવ સન્મુખ થાય એવો એ સમકાળ ન હોય તો તે મિથ્યા દ્રષ્ટિ છે. સમજાય છે? ત્યારે નિવૃત્તિ નો સમકાળ કઈ રીતે એનો ઉત્તર ગાથા દ્વારા કહે. આ તો અલૌકિક ગાથાઓ બધી અલૌકિક જ ગાથાઓ છે. સમજે જીવ નિબદ્ધાય અદુણી ચાતઃ શરણાય દુઃખા દુઃખ ફલાતિ નાદુણમ નિવત્તયતિ. આ સર્વ જીવ નિબદ્ધુ શરણ હી ન નિત્ય છે એ દુઃખ દુઃખ ફળ જાણીને હે નાથી જીવ પાછો વળે. ધ્યાન રાખજો સમજવા જેવી વાત છે. શબ્દાર્થ કરતા હોય ટીકામાં લઈએ શબ્દાર્થ સાધન કરી જુઓ. આ આશ્રમો આ પુણ્ય પાપ દયા દાન વ્રત પૂજા નો વિકલ્પ મિથ્યા દ્રષ્ટિને જે થાય એ આશ્રમ જીવની સાથે નિબદ્ધ છે. આગળ ખુલાસો આવશે. એ જીવ સ્વરૂપ નથી. એ દયા દાન વ્રત પૂજા નો વિકલ્પ જે વૃત્તિ નું ઉત્થાન થાય એ જીવ સ્વરૂપ નથી. એ પુણ્ય સ્વરૂપ અને પાપ સ્વરૂપ વિકાર એ જીવને હાનિ કરનારી વૃત્તિ નું ઉત્થાન છે. એ સ્વભાવ એ અધ્રુવ છે, અનિત્ય છે, તેમજ અસરણ છે. આ તો ખુલાસો આવશે બધો. વળી તેઓ દુઃખરૂપ છે. એ પુણ્ય ને પાપ ના પરિણામ જે આત્મામાં થાય દુઃખરૂપ છે. એ દુઃખ જ જેમનું ફળ છે. શુભાશુભ પુણ્ય પાપ નો અસરવ વિકાર વ્રત અવ્રત પુણ્ય પાપ શુભાશુભ લાગણીઓ બધું દુઃખ છે, વિકાર છે, અધર્મ છે અને અધર્મ નું કારણ છે. એવું જાણીને જ્ઞાની વાત તો એ લે છે કમ શું છે બજરભાઈ એમાં કઈ બીજું કઈ નથી, તો માની ચૂટક્યો છે જેને શરણ જોતું એને. આજ માને, કાલ માને, વરાય માને, ભવે માને, બે માને, પછી પચાસ ભવે માને, આ સમજી આ માની ધર્મ થાય. બાકી બધા લેર કરે અંદર માં માની ને, એવું જાણીને જ્ઞાની. આ તો વાત કરી છે કે આમ સ્વભાવ સન્મુખ પીડ્યો છે, સ્વભાવ સન્મુખ ની રૂચિમાં પર સન્મુખ ની રૂચિ જ ખસી ગઈ છે. એટલે રૂચિમાં રાગ ને પુણ્ય ને દુઃખદાયક જાણીને, જાણીને એટલે કઈ પર્યાય સામુ જોઈને નથી, એ તો પ્રશ્ન સમજાવવાની રીત કરી છે. સ્વભાવ સન્મુખ માં આનંદ કરુણાપૂર્ણ દ્રષ્ટિ ના અભિપ્રાય માં એ સ્થરે છે, એટલે આકુલતાની સન્મુખ રૂચિ રહેતી નથી, માટે તેમનાથી નિવૃત્તિ કરે છે એમ કહેવામાં આવે. હવે શબ્દાર્થ જો દ્રષ્ટાંત આપે છે. વૃક્ષ છે ને, વૃક્ષ પીપર નથી થતી, પીપર પીપરું બહુ હોય છે, પીપર ને લાખ બહુ થાય છે. ભાવનગરમાં ગુજરી ની સામે 3 વર્ષ પહેલા મોટી પીપર ની હાર્યું હતી, પીપર ની હાર્યું બહુ હતી. એ પછી લાખ થઈ, મેં નજરે જોયેલી, આ પીપર ની હાર્યું જોયેલી 4 વર્ષ પહેલા, અને લાખ એટલી થઈ પીપરું બધી ખવાઈ ગઈ, ખરાબ થઈ ગઈ. જેટલી પીપરી હતી મોટી આ ગુજરી ને અમે ઉલકો નામ, એ વૃક્ષ નામ અહીંયા પીપરી પીપર લેવી, એની જે લાખ, એ વૃક્ષ ને જે પીપર ને લાખ થવા માંડી પેલી મંદિર માંથી લાલ 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 થવા કરતા કરતા આખું ઝાડ ખરાશે. એ વૃક્ષ ને લાખ ની જેમ આ દ્રષ્ટાંત, વૃક્ષ ને લાખ ની જેમ વજ ઘાતક સ્વભાવ પણ હોવાથી, સમજાય છે, લાખ જે થઈ તે ઘાતક છે એની, પીપર ની વૃક્ષ ની, અને વૃક્ષ છે તે વધ્ય છે, વધાવા યોગ્ય છે, જેવા ખૂબી લીધી છે. વૃક્ષ ની અવસ્થા એમાં વધાવા ભણાવા યોગ્ય છે, અને એની યોગ્યતાથી જરી આવશે. જુઓ તો કે વૃક્ષ જે છે એની વર્તમાનમાં પર્યાયમાં અવસ્થાની યોગ્યતા હણાવા યોગ્ય છે, અને લાખ તે હણનાર છે, લાખ તે ઘાતક છે, અને વૃક્ષની અવસ્થા એ લાખપણે થવા માંડી એની યોગ્યતાથી, એ યોગ્યતાને લઈને વૃક્ષ વજ્ય નામ હણાવા યોગ થઈ ગયો છે. વજ્ય ઘાતક સ્વભાવ પણ હોવાથી, લાખ ઘાતક છે અને વૃક્ષ છે તે ઘાત વજ્ય છે, એમ આશ્રયો જીવ સાથે બંધાયેલા છે. ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ ચિદાનંદ અભેદ સ્વરૂપ દ્રષ્ટિનો વિષય હોવા છતાં, જેને વર્તમાન પર્યાય વર્તમાન અંશની યોગ્યતાની રૂચિ થઈ, એ જીવને વર્તમાન જીવ દ્રવ્યમાં સ્વભાવ ત્રિકાળ શુદ્ધ થયો, ત્રિકાળ સ્વભાવ તરફની એકતાની શ્રદ્ધા ને રૂચિ છૂટી, તેની વર્તમાન પર્યાયની યોગ્યતામાં જીવ વધ્ય છે, જીવની પર્યાયમાં જીવ વધાવા યોગ છે, હણાવા યોગ છે, અને પુણ્ય ને પાપ દયા ને દાન વ્રત ને પૂજાના પરિણામ એ જીવને ઘાત કરનારા છે. રાજ નાખી જવું છે માણસ ને, હો આશ્રવો. જો અહીં તો પર્યાય બુદ્ધિ ને દ્રવ્ય બુદ્ધિ ને સિદ્ધ કરવા, એ પર્યાય બુદ્ધિ એટલે વર્તમાન બુદ્ધિ છે, આમ રાગ ની પુણ્ય ની વ્યવહાર ની રૂચિ, એને વ્યવહાર કહેવાય નહીં સમ્યક જ્ઞાન વિને, આ તો સમજાવવામાં છે વાત. વ્યવહાર એટલે ભેદ પીડ્યો, જે દયા દાન વ્રત પૂજા ના પરિણામ નો વિકલ્પ ઉઠ્યો એ ઘાતક છે, હણનાર છે. કોને? કે જેને જીવ સ્વભાવ સન્મુખ અંતરદ્રષ્ટિ નથી, અને જેની પર વ્યવહાર નિમિત્ત ને પર્યાય બુદ્ધિ છે, એવો જીવ યોગ્ય હણાવા ને લાયક છે, અને પુણ્યના પરિણામ થી જીવને અવસ્થામાં ઘાત કરનારા છે, આત્માની શાંતિ ને હણનારા લૂંટનારા છે. સમજાય છે?
ભગવાન
ની समय समय मुख्यता अभेद सन्मुखनी बुद्धि छूटी
ભગવાન આનંદ અનાકુલ સ્વરૂપ સદા પણ એની વર્તમાન
ये
भगवान तरफ नी सन्मुख लागणियो शुभ भाव
આત્મ સ્વભાવ નો જે અવિરુદ્ધ સ્વભાવ છે એનો એ પુણ્ય પરિણામ માં અવિરુદ્ધ સ્વભાવ નો અભાવ છે. એટલે કે વિરુદ્ધ સ્વભાવ છે, વિરુદ્ધ સ્વભાવ છે, તે દ્રવ્ય ની પર્યાય ને હણવા હણે છે. નહીતર સ્વભાવ સન્મુખ બુદ્ધિ હોય તો વિકાર સન્મુખ બુદ્ધિ નો હોય તો આત્મદ્રવ્ય હણવાયું હોય શકે નહીં. સમજાણું આમાં? તેઓ જીવ જ નથી, જીવ વસ્તુ જ નથી. આત્માની પર્યાયમાં રાગ દયાદાન વ્રત પૂજા ના પરિણામે જીવ જ નથી, એ જીવ દ્રવ્ય જ નથી, એ જીવને શરણ ભૂત જ નથી. તો આગળ આવશે એ જીવને શરણ કરવા યોગ અને આશ્રય કરવા યોગ વસ્તુ જ નથી. લાખના નિમિત્ત થી પીપળ આદિ વૃક્ષ નો નાશ થાય છે, પણ એ વૃક્ષ નાશ થવાને લાયક હોય ત્યારે લાખ નાશ થાય છે. લાખ ઘાતક હણનાર છે, વૃક્ષ વધ્ય હણાવા યોગ છે. જો વધ્ય છે ને, આ રીતે લાખ ને વૃક્ષ નો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે. લાખ ને વૃક્ષ નો સ્વભાવ એકબીજાથી માટે લાખ વૃક્ષ સાથે માત્ર બંધાયેલી છે. સંયોગ રૂપ ભાવ છે, સ્વભાવ ભાવ, સંયોગ રૂપી વિકારી પરિણામ યોગતાથી ઉત્પન્ન થયેલા સંયોગી ભાવ, સ્વાભાવિક ભાવ, સ્વભાવભાવ નું અંતરને આશ્રય ઉત્પન્ન થયેલા, પરને આશ્રય પોતાની અપરાધ થી ઉત્પન્ન થયેલા સંયોગી ભાવ છે. સ્વભાવ ભાવ નહીં. લાખ પોતે વૃક્ષ નથી, તેવી રીતે આશ્રમ ઘાતક છે. આત્મ વસ્તુમાં જેટલું શુભાશુભ લાગણીનું ઉત્થાન થાય, વ્રત્યોના વિકલ્પો થાય, એ શુભ કે અશુભ એ બધા આશ્રમનો વિકાર છે. આત્મદ્રવ્યમાં નહોતા, અંતરમાં નહોતા, નવા ઉઠાવ ગીરે પર્યાયની અવસ્થામાં ઉત્પન્ન કર્યા છે, માટે એને આશ્રમ કયા છે. આ મર્યાદા એ આવ્યા છે કે આખો આત્મ વિકારમય થઈ ગયો નથી, એની પર્યાયની અવસ્થામાં દશામાં પુણ્ય ને પાપના પરિણામો સર્જ્યા એટલે નવા ઉત્પન્ન થયા. તે ઘાતક છે, એ આત્માના સ્વભાવને હણનાર છે અને આત્મા વધ છે. જો આત્મા દ્રવ્ય વાત નથી, એ પર્યાય બુદ્ધિ થયો તે હણાવા યોગ છે. સમજાય? કઈ દ્રવ્ય તો છે છે, વસ્તુ તો ધ્રુવ તો નિત્યાનંદ છે છે, પણ જેની વર્તમાન પર્યાય અંશ રાગ નિમિત્ત વ્યવહાર સન્મુખ રૂચિ પડી છે, એ જીવને વર્તમાન અવસ્થા તે હણાવા યોગ્ય જ છે. આત્મા વધ છે, આમ વિરુદ્ધ સ્વભાવ હોવાથી આશરો પોતે જીવ નથી. આ રીતે ભગવાન આત્મા વિકાર સ્વભાવ સન્મુખ ની રૂચિ છોડીને એની અશુદ્ધતા ની પણ બલિહારી છે. કારણ કે અશુદ્ધતા કરે તો અનંતા તીર્થંકરો આવે તો મૂકે, કારણ કે એનો પકડ છે. એને મકોડા થાય, મકોડા પકડે ને, કઈ ઢેઢું તૂટી જાય, મોઢું ત્યાં સોચ્યું રહે પણ મને મૂકે, એવું પકડ નું ભાઈ પકડ નું જોર છે. આત્માની અનાદિની પર્યાય એટલે વર્તમાન અવસ્થાની બુદ્ધિ, વસ્તુ ત્રિકાળ શુદ્ધ અન્મુખ રૂચિ છૂટી, હું શું ખરીલો જે જ્ઞાનની અવસ્થાનો વિકાસ કે રાગ કે પુન કે નિમિત્ત, એનો વર્તમાન રૂચિ એની પત્ર અનંતા તીર્થંકર ઉપદેશ કર્યો પણ ભરનો દીકરો છોડતો અટ છે ને ભાઈ. હું તો પીડ્યો પણ પણ સુરવીર છે અને હું તો કરી શકે એટલો એનો છે. અનંત સંતો મળ્યા, કઈ મળ્યા નથી એમને, પેલા અનંતા મળ્યા હતા, અનંતવાર મારો પણ મળ્યો છે, અનંતવાર સંગત કાને વાત પડી છે, પણ શું કહેવા માંગે છે આથી આ એ વાતની ગમગતા એને મેળવી નહીં. સમજાય છે? સર્વજ્ઞ ની સભામાં અનંતવાર ગયો ત્રિલોકનાથ તીર્થંકર ની, પણ એ તો પોતાની બુદ્ધિ લઈને પાછો અડવા દીધું નહીં. એમ આચાર કે છે કે વૃક્ષ ઘાતવાયુ છે અને લાખ ઘાતક છે, એમ પર્યાય બુદ્ધિ જીવ, કઈ કેવું, પર્યાય બુદ્ધિ જીવ ઘાત થવાને લાયક છે અને પર્યાય બુદ્ધિ થી થયેલો વિકાર એને ઘાત કહે છે. પર્યાય સમજાય? પર્યાય એટલે વર્તમાન અવસ્થા જેટલો હું અને એ અવસ્થાની લાયકાત જેટલી પ્રગતિ રાગ પુણ્ય યોગ્યતા એનાથી એની સન્મુખથી મને લાભ થશે એવી મિથ્યા દ્રષ્ટિનો અધર્મ ભાવ તે ભાવ તે ઘાતક છે અને એ અધર્મ ને લાયક મારી પર્યાય છે એવી બુદ્ધિ જ પર્યાય સન્મુખ રહી છે એ દ્રવ સ્વભાવ નો સદા નથી મારો સ્વભાવ તો આનંદ કંદ ને પ્રગટ કરે એવો છે સમયે સમયે ક્ષણે ક્ષણે સ્વભાવ સન્મુખ ની એકતા ને શુદ્ધતા ને અભેદતા માં શાંતિ ના છરણા છૂટે એવો આત્મડુંગર છે એને ઠેકાણે વિકાર ને લાયક જ છો મળી લીધો એ પર્યાય ના વર્તમાન અંશ વ્યવહાર નિમિત્ત અથવા વર્તમાન ખંડ બધી વાળો એ જીવ હણાવા યુગ છે અને એના પુણ્ય પરિણામ એના સ્વભાવ ને હણે માટી આશ્રવો પોતે જીવ નથી માટી આશ્રવ પોતે જીવ નથી જો નિમિત્ત નિમિત્ત નો મેળ તો કેવો કર્યો છે અંતર ને અંતર માં કરાય નહી એનામાં એમાં થતા વિકારી પરિણામ એની પર્યાય દ્રષ્ટિમાં હું આને લાયક યુગ છું એ જીવ વર્તમાન વધ છે અને એ પરિણામ તે વધનાર ઘાતક છે સમજાય છે કાંઈ માટે એ આશ્રવો આત્મા નથી આત્મા નહીં રે નહીં આત્મા હોય આત્મા ને હોય હે લાગ જો વૃક્ષ હોય તો વૃક્ષ ને હોય એમ આત્માની પર્યાયમાં અવસ્થામાં અટકતા પુણ્ય ને પાપ ને દયા ને દાન ના વ્રત ને પૂજા ના પરિણામ થાય એ અટકેલો સ્વભાવ ને મદદ કરે એ ત્રણકાળ માં બને અને વેલા હોય તો નિશ્ચય પમાય એ ત્રણકાળ માં થાય નહી સ્વભાવ ત્રિકાળ છે તો એને આશ્રય શાંતિ ને ધર્મ પ્રગટે એવા દ્રવ સ્વભાવ ની શ્રદ્ધા રૂચિ છૂટી અને પર્યાય ના વર્તમાન અંશ ને વ્યવહાર ની યુગતા વાળો માન્યો એ જીવ હણાવા યુગ છે અને પુણ્યાદિ ના વ્યવહાર પરિણામ તેને હણનાર છે આનું નામ અધર્મ ને મિથ્યાત છે હું સમજાણો આ આશ્રવો ની વ્યાખ્યા આટલી પહેલી કરી હવે બીજી વ્યાખ્યા એ તો નિબદ્ધ છે એની વ્યાખ્યા કરી નિબદ્ધ છે વિશેષ બંધાયેલા છે હું સ્વરૂપ નથી આમ સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈને જે સ્વભાવ માંથી નિર્મળાનંદ સમયે સમયે અવિકારી અકસાય પરિણામ ની શુદ્ધતા નો ભાસ થવો જોઈએ એને ઠેકાણે વિકાર ના પરિણામ અંશ નો ભાસ રહે એકલો એ મિથ્યા બુદ્ધિ જીવની પર્યાય હણાવા યુગ જીવા કોણ હણાવા યુગ અને વિકાર તે હણનાર છે ત્યાં મિથ્યાત ની ઉત્પત્તિ ક્ષણે ક્ષણે થયા કરે હવે આશ્રમો અધ્રુવ છે વાતચીત કરે છે પહેલે તો એ પુણ્ય પરિણામ થી નિબદ્ધ છે એમ સિદ્ધ કર્યું હવે પુણ્ય ના પરિણામ જે ઉત્પન્ન થાય એ અધ્રુવ છે કોની પેઠે જો આત્મ વસ્તુ પદાર્થ નિત્યાનંદ છે ને છે જ્ઞાન આનંદ નો છે ને છે એની અવસ્થા અટકતા જે પુણ્ય પરિણામ દયા દાન વર્તના થયા એ અધ્રુવ છે આશ્રમ વાય ના વેડની જેમ વાય નથી થતી આમ વાયુ થતી ને પછી આમ એકદમ વાય ના વેડની જેમ વધતા ઘટતા હોવાથી જો દર્શાવ્યા પછી ઘડીક માં એકદમ વધી જાય ફૂ નથી થતો પછી વાય ના વેગની જેમ આત્મ વસ્તુમાં એ પુણ્ય પરિણામ કોઈ વખતે મંદ કોઈ વખતે તીવ્ર કોઈ તો મંદ કોઈ વખતે તીવ્ર કોઈ તો મંદ કોઈ વખતે તીવ્ર એ બધો વાયનો રોગ છે વાયના વેગ ની જેમ વેગ કર્યો છે કે છે તારે પર્યાય બુદ્ધિ નો એને લઈને કદાચિત કોઈ પુણ્ય પરિણામ થાય કોઈ વખતે પાપ ના થાય કોઈ વખતે પુણ્ય મંદ થાય કોઈ વખતે તીવ્ર બધો વિકાર છે વાયના વેગ ની જેમ વધતા ઘટતા હોવાથી જો વધતા ઘટતા એવો શુભાવ કોઈ વાર આવે